એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે બિઝનેસ જગતમાં ખરેખર ધૂમ મચાવી દીધી હતી.
હા, અને આજે પણ એટલું જ પ્રસ્તુત છે, જિમ કોલિન્સનું ગુડ ટુ ગ્રેટ.
બરાબર, ગુડ ટુ ગ્રેટ આ પુસ્તક છે ને, એક બહુ જ પાયાનો સવાલ ઉભો કરે છે.
હા, અને બહુ અગત્યનો સવાલ છે
કે ભાઈ અમુક કંપનીઓ કેવી રીતે એમ કે ખાલી સારીમાંથી સીધી મહાન બની જાય છે, એવી છલાંગ મારે છે.
બરાબર, જ્યારે બીજી ઘણી જે સારી તો હોય જ છે એ ત્યાં જ કેમ અટકી જાય છે, એ મહાન કેમ નથી બની શકતી?
અને આ સવાલ ખાલી મોટી કંપનીઓ માટે નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. 20 વર્ષ પછી પણ આ પુસ્તકના જે સિદ્ધાંતો છે એટલા માટે જ મહત્વના છે, કારણ કે એ આપણને પૂછે છે કે શ્રેષ્ઠતા કોઈ પણ ક્ષેત્રમાં, સંસ્થા હોય કે વ્યક્તિ, એ ખરેખર આવે છે ક્યાંથી? શું એ નસીબ છે, સંજોગો, કે પછી કોઈ એક ચમત્કારિક નેતા?
સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ,
પણ કોલિન્સનું સંશોધન કંઈ જુદું જ કહે છે, કદાચ આપણી ધારણા કરતા સાવ ઉલટું.
ખરેખર, અને એમની એક વાત મને બહુ સ્પર્શી ગઈ કે સારું હોવું એ જ મહાન બનવામાં સૌથી મોટો અવરોધ છે.
બરાબર, કારણ કે આપણે સંતોષ માની લઈએ છીએ, ચાલે છે, સારું તો છે ને, બસ ત્યાં જ ગાડી અટકી જાય.
સાચી વાત. એટલે આ ચર્ચા ફક્ત બિઝનેસમેન માટે જ નથી, પણ કોઈ પણ સંસ્થા, ટીમ, અરે આપણા પોતાના અંગત જીવનના લક્ષ્યો માટે પણ એટલી જ ઉપયોગી છે. કેવી રીતે આપણે આ ઠીકઠાકવાળી માનસિકતામાંથી બહાર નીકળી શકીએ?
હા, અને સતત શ્રેષ્ઠતા તરફ કઈ રીતે વધી શકીએ? ચલો તો આજે આ સફરમાં ઊંડા ઉતરીએ અને સમજીએ.
તો આ સફરના આપણા ગાઈડ છે જિમ કોલિન્સ. એમના વિશે થોડું જણાવશો, કોણ છે આ વ્યક્તિ?
જિમ કોલિન્સ ખાલી લેખક નથી, એ મુખ્યત્વે એક સંશોધક છે. એમને પોતાની આખી કારકિર્દી, કંપનીઓ કેમ સફળ થાય છે અને લાંબો સમય કેમ ટકી રહે છે એ સમજવામાં કાઢી છે.
અચ્છા.
સ્ટેનફર્ડની બિઝનેસ સ્કૂલમાં ભણાવતા હતા, પછી પોતાની એક રિસર્ચ લેબ પણ શરૂ કરી.
એમની ખાસ વાત શું છે? બીજા બિઝનેસ ગુરુઓથી કઈ રીતે જુદા પડે છે?
એમની ખાસ વાત છે એમની પદ્ધતિ. એ કોઈ અંગત અનુભવ કે 4-5 સફળ લોકોના ઇન્ટરવ્યૂ પર આધાર નથી રાખતા. એમનું કામ સંપૂર્ણપણે ડેટા આધારિત છે, કઠોર સંશોધન, પુરાવા સાથે વાત કરે છે. ગુડ ટુ ગ્રેટ માટે એમણે અને એમની ટીમે 5 વર્ષ લગાવ્યા.
5 વર્ષ?
હા, 21 સંશોધકોની ટીમ હતી. એમણે લગભગ 1400-1500 કંપનીઓનો દાયકાઓનો ડેટા તપાસ્યો.
બાપરે, આ તો જબરદસ્ત કામ કહેવાય.
બિલકુલ, અને એમાંથી એમને ફક્ત 11 કંપનીઓ એવી મળી જે ખરેખર સારીમાંથી મહાન બની હતી. એટલે કે એમને બજાર કરતા અનેક ગણું વધારે વળતર આપ્યું અને એ પણ ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ટકાવી રાખ્યું.
ફક્ત 11 આટલી બધી કંપનીઓમાંથી?
હા, ફક્ત 11. પછી એમણે આ 11 કંપનીઓની સરખામણી એવી કંપનીઓ સાથે કરી જે એ જ ઉદ્યોગમાં હતી. એમને પણ એવી જ તકો મળેલી, પણ એ મહાન ન બની શકી.
અચ્છા, એટલે તફાવત ક્યાં પડ્યો એ શોધવા માટે?
બરાબર, આ સરખામણીમાંથી જ સફળતાના મુખ્ય કારણો સ્પષ્ટ થયા. એમનું આગળનું પુસ્તક બિલ્ટ ટુ લાસ્ટ એ પણ આવા જ સંશોધન પર આધારિત હતું.
તો આટલા બધા સંશોધન પછી પુસ્તકનો મુખ્ય સંદેશ શું નીકળે છે? શું કોઈ પણ સારી કંપની મહાન બની શકે?
હા, અને એ જ આ પુસ્તકની સૌથી મોટી અને આશા જગાવતી વાત છે. કોલિન્સ કહે છે કે મહાનતા કોઈ નસીબ કે સંજોગની રમત નથી, મોટાભાગે એ સભાન પસંદગી અને શિસ્તનું પરિણામ છે.
શિસ્ત?
હા, શિસ્ત. કોઈ પણ સારી સંસ્થા જો અમુક ચોક્કસ સિદ્ધાંતોનું વ્યવસ્થિત રીતે અને સતત પાલન કરે તો એ મહાન બની શકે છે.
એટલે કોઈ જાદુઈ ગોળી નથી, એમ કોઈ એક મોટો લીડર આવીને બધું બદલી નાખે એવું નથી?
ના, સામાન્ય રીતે આપણે એવું જ વિચારીએ છીએ, પણ પુસ્તક કહે છે કે આ બદલાવ કોઈ એક મોટી ઘટના કે કોઈ ક્રાંતિકારી ટેકનોલોજી કે બહુ જટિલ પ્લાનિંગથી નથી આવતો.
તો પછી?
એ આવે છે 3 સ્તરની શિસ્તથી. શિસ્તબદ્ધ લોકો, શિસ્તબદ્ધ વિચાર અને શિસ્તબદ્ધ ક્રિયા. આ ત્રણેય વસ્તુઓ મળીને પેલું ફ્લાયવ્હીલ એટલે કે ગતિચક્રને ધક્કો મારે છે.
આ ફ્લાયવ્હીલવાળો વિચાર બહુ રસપ્રદ છે. એ શું છે બરાબર, જરા સમજાવશો?
ચોક્કસ. તમે કલ્પના કરો કે એક બહુ જ મોટું ભારેખમ પૈડું છે, એક ગતિચક્ર જમીન પર પડેલું છે. હવે તમારે એને ફેરવવાનું છે. તમે પૂરી તાકાતથી ધક્કો મારો, શું થશે?
માંડ થોડું ખસશે, કદાચ એકાદ ઇંચ.
બરાબર, બીજો ધક્કો, ત્રીજો. શરૂઆતમાં બહુ મહેનત પડે છે, કોઈ મોટું પરિણામ દેખાતું નથી, પણ જો તમે હિંમત હાર્યા વગર સતત એક જ દિશામાં ધક્કો મારતા રહો
તો ધીમે ધીમે એ ફરવાનું શરૂ કરશે, ગતિ પકડશે.
એક્ઝેક્ટલી. 10માં ધક્કે, 100માં ધક્કે, 1000માં ધક્કે ગતિ વધતી જાય છે, અને પછી એક સમય એવો આવે છે જ્યારે એ પૈડું પોતાની જ ગતિથી ફરવા માંડે છે. એને પછી ઓછા ધક્કાની જરૂર પડે છે. આ છે બ્રેક થ્રુ.
વાહ, એટલે મહાનતા તરફની સફર આવી છે.
હા, ગુડ ટુ ગ્રેટ કંપનીઓનું પરિવર્તન આવું જ હતું. ધીમું, સતત, સંચિત પ્રયાસોનું પરિણામ, કોઈ એક રાતમાં થયેલો ચમત્કાર નહીં.
આ ખરેખર બહુ પાવરફુલ રૂપક છે, ધીરજ અને સાતત્યનું મહત્વ સમજાવે છે. તો પુસ્તકનું આખું માળખું આ ત્રણ શિસ્ત, લોકો, વિચાર અને ક્રિયા પર જ છે, એમને?
હા, બરાબર. અને એનો હેતુ એ જ છે કે નેતાઓ અને સંસ્થાઓને એક નક્કર સંશોધન આધારિત માર્ગદર્શન મળે. અને પેલો વિચાર, સારું એ મહાનતાનો દુશ્મન છે, એ આપણને આત્મસંતોષમાંથી જગાડે છે.
ચાલો ત્યારે હવે પુસ્તકના મુખ્ય સિદ્ધાંતોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? કયો સિદ્ધાંત સૌથી પહેલા આવે છે?
શરૂઆત કરીએ એક એવી શોધથી જેણે ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લેવલ 5 નેતૃત્વ.
લેવલ 5 નેતૃત્વ આ શું છે?
સંશોધનમાં જોવા મળ્યું કે જે નેતાઓએ કંપનીઓને ગુડથી ગ્રેટ બનાવી, એ લોકો કોઈ મોટા નામના પ્રખ્યાત CEO નહોતા. એમનામાં 2 વિરોધાભાસી જેવા લાગતા ગુણોનું અનોખું મિશ્રણ હતું.
વિરોધાભાસી કેવા ગુણો?
એક તરફ અત્યંત વ્યક્તિગત નમ્રતા, પર્સનલ હ્યુમિલિટી, અને બીજી તરફ જબરદસ્ત વ્યાવસાયિક ઈચ્છાશક્તિ, પ્રોફેશનલ વિલ.
નમ્રતા અને ઈચ્છાશક્તિ, આ થોડું વિચિત્ર કોમ્બિનેશન લાગે છે. આપણે તો નેતાઓને મોટાભાગે બહુ સ્ટ્રોંગ, ક્યારેક થોડા અહંકારી પણ માનીએ છીએ.
અને એટલે જ આ શોધ મહત્વની છે. આ લેવલ 5 નેતાઓ પોતાની પ્રસિદ્ધિ નહોતા ઈચ્છતા. સફળતા મળે તો શ્રેય ટીમને, નસીબને, સંજોગોને આપતા, બારી બહાર જોતા.
અને નિષ્ફળતા મળે તો
તરત અરીસામાં જોઈને જવાબદારી પોતાની ગણતા. તેઓ ભલે શાંત દેખાયા, પણ સંસ્થાને મહાન બનાવવાના ધ્યેય માટે એ લોકો અકલ્પનીય રીતે મક્કમ હતા. જરૂર પડે તો કઠોર નિર્ણયો પણ લેતા.
વાહ, એટલે અહંકાર પોતાના માટે નહીં પણ સંસ્થા માટે.
ડાર્વિન સ્મિથ કે કોલમેન મોકલર જેવા નામો તમે આપ્યા હતા.
હા, એ લોકો આના સારા ઉદાહરણ છે. પ્રસિદ્ધિથી દૂર રહીને લાંબા ગાળાના ફાયદા માટે કામ કર્યું.
હા, નેતૃત્વનો ખ્યાલ જ કંઈક અલગ છે. આ પછીનો સિદ્ધાંત શું કહે છે?
લેવલ 5 નેતાઓ જે બીજી વાત પર ખૂબ ભાર મૂકતા તે હતી, પહેલા કોણ પછી શું.
પહેલા કોણ પછી શું, આ પણ થોડું ઉલટું લાગે છે.
હા, સામાન્ય રીતે શું થાય, કંપની પહેલા નક્કી કરે કે આપણે શું કરવું છે, ક્યાં જવું છે, પછી એના માટે માણસો શોધે.
બરાબર.
સ્ટ્રેટેજી પહેલા, લોકો પછી.
પણ આ સિદ્ધાંત કહે છે ના, પહેલા યોગ્ય લોકોને તમારી ટીમમાં લાવો, બસ પર ચડાવો. જે યોગ્ય નથી તેમને ઉતારો, અને જે યોગ્ય છે તેમને યોગ્ય જગ્યાએ બેસાડો. રાઇટ પીપલ ઓન ધ બસ, રાઇટ પીપલ ઇન ધ રાઇટ સીટ્સ.
અને પછી નક્કી કરો કે બસ ક્યાં લઈ જવી છે.
હા, પછી બધા સાથે મળીને નક્કી કરો.
પણ આમાં જોખમ નહીં, યોગ્ય દિશા વગર લોકોને કેવી રીતે લાવવાના?
શરૂઆતમાં એવું લાગે, પણ કોલિન્સનું સંશોધન કહે છે કે જો તમારી પાસે રાઇટ લોકો હોય, એટલે કે જો સ્વપ્રેરિત છે, કંપનીના મૂલ્યો સાથે જોડાયેલા છે, કામ કરવા માટે પ્રતિબદ્ધ છે, તો તમારે એમને સતત ધક્કા મારવાની જરૂર નથી પડતી.
એ લોકો જાતે જ સારું કામ કરશે.
બરાબર. અને જો ભવિષ્યમાં દિશા બદલવાની જરૂર પડે, તો પણ જો ટીમ મજબૂત હોય, લોકો એકબીજા પર અને નેતૃત્વ પર ભરોસો રાખતા હોય, તો એ બદલાવ સહેલો બને છે.
વેલ્સ ફાર્ગોનું ઉદાહરણ તમે આપ્યું હતું કે એમણે ગ્રોથ વખતે પણ ભરતીના સ્ટાન્ડર્ડ જાળવી રાખ્યા.
હા, કારણ કે એમને ખબર હતી કે લાંબા ગાળે કોણ મહત્વનું છે.
આ વાત ખરેખર ટીમ બિલ્ડિંગ અને હાયરિંગ વિશે નવેસરથી વિચારવા પ્રેરે છે. ચલો, ટીમ બની ગઈ, પછી શું?
પછી આવે છે એક માનસિક અભિગમ. કઠોર સત્યનો સામનો કરો, છતાં શ્રદ્ધા ન ગુમાવો. આને સ્ટોકડેલ પેરાડોક્સ પણ કહે છે.
સ્ટોકડેલ પેરાડોક્સ, આ નામ ક્યાંથી આવ્યું?
એડમિરલ જેમ્સ સ્ટોકડેલ પરથી. એ વિયેટનામ યુદ્ધ વખતે લગભગ 8 વર્ષ કેદી રહ્યા હતા. એમણે જેલમાં જોયું કે જે કેદીઓ બહુ જલ્દી છૂટી જવાની આશા રાખતા હતા, પણ એવું ન થતું ત્યારે લોકો ભાંગી પડતા, નિરાશ થઈ જતા.
ખોટો આશાવાદ નડ્યો.
હા, પણ જે લોકો ટકી ગયા એ એવા હતા જે બે વસ્તુ સાથે કરતા હતા. એક, પોતાની ભયાનક પરિસ્થિતિની કડવી વાસ્તવિકતાનો પૂરેપૂરો સ્વીકાર કરતા હતા, કોઈ ભ્રમમાં નહોતા રહેતા, અને બીજું, એમને અતૂટ શ્રદ્ધા હતી કે અંતે તેઓ જીતશે અને આમાંથી બહાર નીકળશે.
વાસ્તવિકતાનો સ્વીકાર અને ભવિષ્યમાં અતૂટ શ્રદ્ધા બંને સાથે
તો શોધી કાઢશે.
આ તો જીવનના કોઈ પણ પડકાર માટે લાગુ પડે એવી વાત છે, બહુ ઊંડી વાત છે. આ પછી કયો કોન્સેપ્ટ આવે છે?
પછી આવે છે હેજહોગ કોન્સેપ્ટ.
હેજહોગ, પેલું કાંટાળું પ્રાણી?
હા, એ જ. એક જૂની વાર્તા છે કે શિયાળ બહુ ચતુર હોય, એને ઘણી બધી યુક્તિઓ આવડતી હોય, પણ હેજહોગને ફક્ત એક જ મોટી વાત આવડે છે, જ્યારે પણ ખતરો આવે ત્યારે ગોળ દડો બની જવું, અને શિયાળ એનું કંઈ બગાડી શકતું નથી.
એટલે હેજહોગ હંમેશા જીતે છે?
હા, કોલિન્સ કહે છે કે મહાન કંપનીઓ શિયાળ જેવી નથી હોતી જે આમ તેમ દોડ્યા કરે, એ હેજહોગ જેવી હોય છે, એકાગ્ર. એમને પોતાની એક મોટી વાત ખબર હોય છે.
એકાગ્રતા? પણ શેના પર એકાગ્રતા? આ એક મોટી વાત એટલે શું? એ કેવી રીતે શોધવાની?
પુસ્તક એના માટે ત્રણ વર્તુળોનો ખ્યાલ આપે છે. કલ્પના કરો કે ત્રણ મોટા વર્તુળ છે જે એકબીજા પર ઓવરલેપ થાય છે.
ઓકે, ત્રણ વર્તુળો.
પહેલું વર્તુળ છે તમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ શું કરી શકો છો, તમારી મુખ્ય ક્ષમતા કઈ છે, અને એટલું જ જરૂરી, તમે શેમાં શ્રેષ્ઠ નથી એ પણ જાણવું જરૂરી છે.
બીજું વર્તુળ.
બીજું વર્તુળ છે તમારું આર્થિક એન્જિન શું ચલાવે છે, એટલે કે કઈ એક વસ્તુ છે જે તમારી કમાણી કે નફાકારકતા માટે સૌથી વધુ મહત્વની છે, કયો એક રેશિયો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે ગ્રાહક દીઠ નફો કે સ્ટોર દીઠ નફો.
બરાબર. અને
ત્રીજું વર્તુળ છે તમને ઊંડો જુસ્સો શેના માટે છે, તમારી ટીમને કઈ વસ્તુ ખરેખર દિલથી કરવા માટે પ્રેરે છે.
અચ્છા, તો ક્ષમતા, આર્થિક ચાલકબળ અને જુસ્સો, આ ત્રણેય જ્યાં ભેગા થાય.
બરાબર, જ્યાં આ ત્રણેય વર્તુળો એકબીજાને છેદે છે એ બિંદુ તમારો હેજહોગ કન્સેપ્ટ છે, તમારી એક મોટી વાત.
આ તો બહુ જ સ્પષ્ટ અને પાવરફુલ ફ્રેમવર્ક છે. એટલે ખાલી પેશનથી ના ચાલે, ખાલી આવડતથી ના ચાલે, અને ખાલી પૈસા કમાવાથી પણ ના ચાલે, ત્રણેયનું મિશ્રણ જોઈએ. વોલગ્રીન્સનું ઉદાહરણ હતું શ્રેષ્ઠ જગ્યાએ અનુકૂળ દવાની દુકાન, ક્ષમતા જે ગ્રાહક દીઠ મુલાકાતના નફા પર ચાલે, આર્થિક એન્જિન અને ગ્રાહકોની સેવા કરવાનો જુસ્સો. આનાથી તો શું કરવું અને શું ન કરવું એ નક્કી કરવું કેટલું સહેલું થઈ જાય.
બિલકુલ. અને એકવાર આ હેજહોગ કન્સેપ્ટ સ્પષ્ટ થઈ જાય પછી જરૂર પડે છે છઠ્ઠા સિદ્ધાંતની, શિસ્તની સંસ્કૃતિ.
એટલે કે જે નક્કી કર્યું છે એને વળગી રહેવાની શિસ્ત.
હા, ખાસ કરીને જ્યારે આજુબાજુ બીજી ઘણી લલચાવનારી તકો દેખાતી હોય. અહીં શિસ્તનો મતલબ કડક નિયમો કે બ્યુરોક્રેસી નથી.
તો શું છે?
એનો મતલબ છે સ્વશિસ્ત. એવા લોકો જેઓ શિસ્તબદ્ધ રીતે વિચારે છે અને પછી એવા જ કાર્યો કરે છે જે એમના હેજહોગ કન્સેપ્ટ સાથે બંધ બેસતા હોય, બાકીની તકોને ના કહેવાની હિંમત રાખે છે.
એટલે શું કરવું એની લિસ્ટ જેટલી જ શું નથી કરવું અથવા શું બંધ કરવું એની લિસ્ટ પણ મહત્વની છે.
એકદમ સાચી વાત. આ એવી સંસ્કૃતિ છે જ્યાં લોકોને ફ્રેમવર્કમાં રહીને સ્વતંત્રતા અને જવાબદારી બંને આપવામાં આવે છે. ન્યુકોર સ્ટીલ આનું સારું ઉદાહરણ છે.
અને આજના જમાનામાં ટેકનોલોજીનું શું, એનો રોલ ક્યાં આવે?
સારો સવાલ, અને એ જ છે સાતમો મુદ્દો, ટેકનોલોજી એક્સેલરેટર્સ, એટલે કે ટેકનોલોજી ગતિ વધારનાર છે.
ગતિ વધારનાર એટલે?
કોલિન્સનું સંશોધન બહુ સ્પષ્ટ છે. ટેકનોલોજી પોતે કોઈ કંપનીને ગુડથી ગ્રેટ નથી બનાવતી, ક્યારેય નહીં.
ઓહ, આ તો મોટી વાત છે.
હા, ટેકનોલોજી ફક્ત એક સાધન છે. જો તમારું ફ્લાયવ્હીલ પહેલેથી ફરી રહ્યું છે, સાચી દિશામાં જઈ રહ્યું છે, તો યોગ્ય ટેકનોલોજી એની ગતિ વધારી શકે છે, એને વેગ આપી શકે છે. પણ જો દિશા જ ખોટી હોય અથવા ફ્લાયવ્હીલ ફરતું જ ન હોય, તો દુનિયાની બેસ્ટ ટેકનોલોજી પણ તમને મહાન નહીં બનાવી શકે.
એટલે ફેશન માટે કે બીજા કરે છે એટલે ટેકનોલોજી પાછળ દોડવાનો કોઈ મતલબ નથી?
બિલકુલ નહીં. ગ્રેટ કંપનીઓ ટેકનોલોજીનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરે છે, એવી જ ટેકનોલોજી અપનાવે છે જે એમના હેજહોગ કન્સેપ્ટને સીધી રીતે મદદ કરતી હોય.
જેમ વોલગ્રીન્સે ગ્રાહક સુવિધા માટે વાપરી કે ન્યુકોરે ઉત્પાદન માટે.
બરાબર, એમના હેજહોગને ટેકો આપવા માટે. અને આ બધા સિદ્ધાંતો લેવલ 5 લીડરશીપ, પહેલા કોણ, સત્યનો સામનો, હેજહોગ, શિસ્ત અને ટેકનોલોજી એક્સેલરેટર્સ, આ બધું મળીને પેલા ફ્લાયવ્હીલને ધક્કો મારે છે
અને ધીમે ધીમે ગતિ વધે છે.
હા, અને જે કંપનીઓ આ બધું ના કરી શકી એ ડૂમ લૂપમાં ફસાઈ ગઈ, નિષ્ફળતાના ચક્રમાં. વારંવાર દિશા બદલવી, નવા નવા પ્રોગ્રામ લાવવા, પણ ક્યારે ગતિ જ ના પકડવી.
આખી વાત હવે સ્પષ્ટ થાય છે. તો આટલી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશો તારવવા હોય તો શું કહી શકીએ, અને આપણા સંદર્ભમાં ગુજરાત કે ભારતમાં આ કેટલું લાગુ પડે?
મને લાગે છે કે પહેલું અને સૌથી અગત્યનો મુદ્દો છે શિસ્ત. લોકોમાં શિસ્ત, વિચારમાં શિસ્ત, કામમાં શિસ્ત. આપણે ત્યાં ઘણીવાર શું થાય છે કે ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાના ધ્યેય અને એના માટે જરૂરી શિસ્ત ભૂલાઈ જાય છે.
સાચી વાત છે. ફ્લાયવ્હીલનો વિચાર અહીં બહુ કામ લાગે. ધીરજ અને સતત પ્રયત્ન.
બીજો મુદ્દો જે મને લાગે છે કે આપણે ત્યાં બહુ જ રેલેવન્ટ છે તે છે પહેલા કોણ, યોગ્ય ટીમ બનાવવી. ભારતમાં ટેલેન્ટની કમી નથી, પણ કંપનીના કલ્ચર અને વેલ્યુઝ સાથે બંધ બેસતા પ્રતિબદ્ધ લોકો શોધવા અને સાચવવા એ બહુ મોટો પડકાર છે.
અને ત્રીજું, લેવલ 5 નેતૃત્વ, નમ્રતા અને ઈચ્છાશક્તિ. આપણે ત્યાં પણ નેતાગીરી ઘણીવાર પદ અને દેખાડા સાથે જોડાયેલી હોય છે, પણ સાચું નેતૃત્વ તો સંસ્થાને આગળ રાખે છે.
ચોક્કસ. પછી પેલો સ્ટોકડેલ પેરાડોક્સ, મુશ્કેલીના સમયમાં વાસ્તવિકતા સ્વીકારવી અને છતાં હિંમત ન હારવી. આર્થિક ઉતાર ચડાવ વખતે આ માનસિકતા બહુ જરૂરી છે.
અને છેલ્લે હેજહોગ કન્સેપ્ટ, સરળતા અને ફોકસ. બધી દિશામાં ભાગવાને બદલે આપણે ખરેખર શેમાં સારા છીએ, આપણને શું ઉત્સાહ આપે છે અને આપણું આર્થિક મોડલ શું છે એ સ્પષ્ટ કરવું. આનાથી સાધનોનો વેડફાટ અટકે.
પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ છે જે આ વિચારોને એકદમ સચોટ રીતે રજૂ કરે છે ને?
હા, બિલકુલ. મને પેલી જ લાઈન બહુ ગમે છે, સારું એ મહાનતાનો દુશ્મન છે. કેટલી સાચી વાત છે. આપણને ઠીકઠાકમાં સંતોષ થઈ જાય છે.
બરાબર. અને બીજી પેલી લેવલ 5 નેતાઓ વિશે, તેઓ પોતાની અહંકારની જરૂરિયાતોને પોતાનાથી દૂર કરીને એક મહાન કંપની બનાવવાના મોટા લક્ષ્ય તરફ વાળે છે. નેતૃત્વનો આખો હેતુ આમાં આવી જાય છે.
અને પેલો ટૂંકોને ટચ મંત્ર, પહેલા કોણ પછી શું, ટીમનું મહત્વ આનાથી વધારે સારી રીતે કેમ કહેવાય?
સાચી વાત. અને ફ્લાયવ્હીલમાંનો વિચાર પણ એટલો જ મહત્વનો. મહાનતા એક ઝટકામાં નથી આવતી, તે ધીમે ધીમે સતત પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થાય છે. આ આપણને શોર્ટકટની માનસિકતા સામે ચેતવે છે.
તો આ બધી વાતોને સામાન્ય માણસ પોતાના જીવનમાં, પોતાની કારકિર્દીમાં કે નાના વ્યવસાયમાં કેવી રીતે લાગુ કરી શકે?
વ્યક્તિગત રીતે મને લાગે છે કે હેજહોગ કન્સેપ્ટ બહુ ઉપયોગી છે. પોતાની જાતને પૂછું, મને શું કરવામાં ખરેખર મજા આવે છે, જુસ્સો. હું શેમાં ખરેખર સારું સારું બની શકું છું, શ્રેષ્ઠતા. અને કઈ વસ્તુ મને આર્થિક રીતે મદદ કરી શકે છે, આર્થિક એન્જિન. આ ત્રણેયનું બેલેન્સ શોધવું.
હા, કારકિર્દીના નિર્ણયો લેવામાં આ બહુ મદદ કરી શકે. અને ફ્લાયવ્હીલનો સિદ્ધાંત પણ, કોઈ નવી સ્કિલ શીખવી હોય, વજન ઉતારવું હોય કે કોઈ મોટો ગોલ હોય, રોજ થોડું થોડું પણ સતત કરવું.
બરાબર. નાના પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડે છે. અને સ્ટોકડેલ પેરાડોક્સ તો અંગત મુશ્કેલીઓ વખતે હિંમત આપે જ છે.
પ્રોફેશનલ લાઈફમાં જો ભરતી કરતા હોઈએ તો ખાલી ડિગ્રી કે અનુભવ નહીં, પણ વ્યક્તિનું ચારિત્ર્ય, એટીટ્યૂડ અને શીખવાની વૃત્તિ જોવી. પેલું પહેલા કોણ.
અને જો ટીમ લીડ કરતા હો તો લેવલ 5ના ગુણ કેળવવાનો પ્રયાસ કરવો. નમ્ર રહેવું, ટીમને ક્રેડિટ આપવી, ભૂલ થાય તો સ્વીકારવી. સ્ટ્રેટેજી બનાવતી વખતે હેજહોગના 3 સર્કલનો ઉપયોગ કરવો.
અને એવું કલ્ચર બનાવવું જ્યાં લોકો સાચી વાત કહેતા ડરે નહીં, ભલે એ કડવી હોય. ટેકનોલોજીનો ઉપયોગ પણ સમજી વિચારીને હેતુસર કરવો.
આ બધી ચર્ચા પછી જો મને પૂછો તો મારા માટે પહેલા કોણ પછી શું એ વિચાર સૌથી વધુ અસરકારક રહ્યો. જો સાચા લોકો સાથે હોય તો અઘરામાં અઘરા પડકારો પણ પાર પાડી શકાય છે. ટીમની તાકાત સૌથી મોટી છે. અને હા, હેજહોગ કન્સેપ્ટની જે સરળતા છે ને એ પણ ગમી. ફોકસ રાખવા માટે બહુ જ ઉપયોગી.
અને મારા માટે બે વસ્તુઓ ખરેખર ઉભરી આવી. એક તો લેવલ 5 નેતૃત્વ, નમ્રતા અને મક્કમતાનું એ અનોખું મિશ્રણ, અને બીજું ફ્લાયવ્હીલનો વિચાર. આજના ઇન્સ્ટન્ટ જમાનામાં ધીરજ રાખીને સતત મહેનતથી સફળતા મેળવવાની વાત ખૂબ જ મહત્વની અને પ્રેરણાદાયક લાગે છે. એ યાદ અપાવે છે કે સાચી મહાનતાનો કોઈ શોર્ટકટ નથી હોતો.
બિલકુલ, આ પુસ્તકનો નિચોડ એ જ છે કે મહાનતા કોઈ નસીબની રમત નથી, એ પસંદગી, શિસ્ત અને સતત પ્રયત્નનો વિષય છે. રસ્તો અઘરો છે, પણ શક્ય જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.